આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપરમાં કથિત ગેરરીતિ મામલે લોકસભાની કામગીરી સોમવાર સુધી સ્થગિત. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા. જમીન કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગના કેસમાં ઝારખંડની વડી અદાલતે હેમંત સોરેનને જામીન પર મુક્ત કર્યા. કર્ણાટકના હાવેરી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ, 4ને ગંભીર ઇજા. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વિધિવત રીતે અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થાને રવાનો કર્યો. આગામી 4 દિવસમાં ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી. કેરળમાં ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓ બેહાલ. નીટ યુજી મામલે થયેલા હોબાળા બાદ લોકસભાની કામગીરી સોમવાર સુધી મોકૂફ રખાઈ છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. આ પૂર્વે લોકસભા ગૃહની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ નીટ પેપર લીક મુદ્દે વિપક્ષી દળો દ્વારા આપવામાં આવેલા સ્થગન પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. વિપક્ષે નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચર્ચાની માંગ કરી હતી. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ દરમિયાન અન્ય કોઈ ચર્ચાને મંજૂરી ન આપી શકાય. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને સંદેશ આપવા માંગે છે કે આ એક મહત્વનો મુદ્દો છે, જે બાદ કોંગ્રેસ, ડીએમકે, સપા અને ટીએમસી સહિતના સાંસદોએ હોબાળો કરતા કાર્યવાહી સોમવાર પર મુલતવી રખાઈ હતી. ઝારખંડની વડી અદાલતે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીન કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગના એક કેસમાં જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ જ કેસમાં ગઈકાલે રાંચીની નીચલી અદાલતે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી હતી, જેની સામે સોરેનના વકીલે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન સામે ગેરકાયદેસર રીતે 8.36 એકર જમીન કબજે કરવાનો આરોપ છે. પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીએ 31 જાન્યુઆરીના રોજ પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડ કરી હતી. કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 13 મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. મૃતકોમાં 8 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. પુણે બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. 4 ઇજાગ્રસ્તોને હાવેરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાવેરીના પોલીસ વડાએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 111મો એપિસોડ છે. શ્રી નરેન્દ્ર મોદીના ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ આ તેમનો પ્રથમ કાર્યક્રમ છે. આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી પર હિન્દીમાં આ કાર્યક્રમના પ્રસારણના તુરંત બાદ તેને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની પ્રથમ જાહેર ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ આર્થિક નીતિઓ વિશે એકબીજાની ટીકા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક સ્થિતિ, કોવિડ મહામારીને પાર પાડવા સંદર્ભે પોતાના કાર્યકાળમાં થયેલા કામોનો ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રપતિ જો બાઇડેને કોવિડ મહામારી દરમિયાન આર્થિક નીતિ મુદ્દે ટ્રમ્પ સરકારની ટીકા કરી. શ્રી બાઇડેને કહ્યું કે તેમને એક એવું અર્થતંત્ર મળ્યું જે ધ્વંસ થઈ ચૂક્યું હતું અને બેરોજગારી 15% જોખમી સ્તરે હતી, જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ સત્તામાં હતા એ સમયે અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરના ધરતી પર પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર તેમના પરત ફરવાની નવી તારીખ 6 જુલાઇ રાખવામાં આવી છે. મૂળ મિશન માત્ર 8 દિવસનું હતું, જે હવે 1 મહિના સુધી ચાલશે. મીડિયા અહેવાલ અનુસાર નાસા અને બોઇંગ સામે ગંભીર આરોપો મુકાઈ રહ્યા છે કે તેઓ 5 જૂને થયેલા લોન્ચ પહેલાથી સ્ટારલાઇનર અવકાશયાનમાં હિલિયમ લીક વિશે માહિતગાર હતા. આમ છતાં તેમણે લોન્ચની પ્રક્રિયાને આગળ ધપાવી ભારતે મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીની પરત ફરવાની તારીખ અગાઉ 13 જૂન બાદમાં 26 જૂન રાખવામાં આવી હતી, જો કે આ તારીખ વધારીને 6 જુલાઇ કરી દેવાઈ છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. આવતીકાલથી અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે ભક્તોની પ્રથમ ટુકડી રવાના કરી હતી. આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા ઉપરાજ્યપાલે જણાવ્યું હતું કે છેલ્લા 3-4 વર્ષમાં શ્રદ્ધાળુઓને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે આ વખતે પણ જમ્મુ કાશ્મીર પ્રશાસને તમામ જરૂરી તૈયારીઓ કરી છે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પહેલા જમ્મુમાં હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રથમ ટુકડી પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ સુધી પહોંચશે. અહીંથી તેઓ અમરનાથ યાત્રા શરૂ કરશે. કેરળમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં મોટાપાયે નુકસાનના અહેવાલ છે. પથાનમથિત્તા, ઇડુકી, વાયનાડ, તિરુવનંતપુરમ સહિતના અન્ય સ્થળો ઉપર રાહત શિબિરો શરૂ કરાયા છે. હવામાન વિભાગે વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. વિવિધ સ્થળો ઉપર ભૂસ્ખલન અને દરિયાઈ ધોવાણના અહેવાલ છે. 9 જિલ્લાઓમાં ગંભીર રીતે અસર થવા પામી છે. આ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે, સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. પર્વતીય વિસ્તારોમાં પર્યટન અને ખોદકામ પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત માછીમારોને કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપના કાંઠા વિસ્તારોમાં માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન પશ્ચિમી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત કેરળ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કે પૂર્વીય અને મધ્ય ભાગોમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં આગામી 2 દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ સાથે વરસાદ તેમજ કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. દરમિયાન રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને અસર થવા પામી છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદ બાદ દિલ્હીના કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. હિન્દી સાહિત્યમાં પ્રદાન બદલ ડોક્ટર ઉષા ઠાકુરને 12મા વિશ્વ હિન્દી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત હિન્દી સંવાદ કાર્યક્રમમાં તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે હિન્દી ભાષાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. આ પ્રસંગે સંબોધન કરતા ડોક્ટર ઉષા ઠાકુરે કહ્યું કે નેપાળમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો વચ્ચે વાતચીતની ભાષા તરીકે હિન્દી લોકપ્રિય બની રહી છે. નીટ પેપરમાં કથિત ગેરરીતિ મામલે લોકસભાની કામગીરી સોમવાર સુધી સ્થગિત. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા. જમીન કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગના કેસમાં ઝારખંડની વડી અદાલતે હેમંત સોરેનને જામીન પર મુક્ત કર્યા. કર્ણાટકના હાવેરી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ, 4ને ગંભીર ઇજા. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વિધિવત રીતે અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થાને રવાના કર્યો. અને આગામી 4 દિવસમાં ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી. કેરળમાં ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓ બેહાલ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.